आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
श्री समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार एना उपर डॉक्टर हरिभाईना प्रवचन श्लोक 11 उपर प्रवचन
रत्नकरण श्रावक आचार जो अनित्र अपने विवचन चाले छे मुख्य बात तो अपने ते पहले शुरुआत में दीदी के धर्म क्या छे ने धर्म केवो कोने तो त्या ए वात बतावी के बीजे सम्यक दर्शन सम्यक ज्ञान अने सम्यक चारित्र ए धर्म रूप छे अने एनी अंदर सम्यक दर्शन कोने केवो तो चौथी गाथानी अंदर सम्यक दर्शन कोने केवू आचार्य श्री ए वात करी के साचा देव साचा गुरु अने साचा धर्मनु श्रद्धान तेने सम्यक दर्शन कहे छे। हवे सम्यक दर्शन नी व्याख्याओ भिन्न भिन्न ठेकाणे भिन्न भिन्न पुस्तको नी अंदर अगर तो भिन्न भिन्न अपना ग्रंथों नी अंदर जुदी जुदी करवामां आवे छे। मूळ तत्वदृष्टि वात तो एक ज छे उमास्वाती महाराजे तत्वासूत्र नी अंदर सम्यक दर्शन नी व्याख्या आपी એટલે કે તત્વાશ્રદ્ધાનામ સમ્યક દર્શનમ તત્વોની નવ તત્વની યથાર્થ જે શ્રદ્ધા હોય તે શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે છે। શ્રીમદજીએ છ પદના પત્રની અંદર આજ વાત કરી કે જે છ પદ છે તે સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિવાસભૂત સ્થાન છે એટલે કે આ છ પદને યથાર્થ જાણવા માનવા જાણવા માનવા એટલે જેમ છે તેમ અનુભવવા। આપણે ત્યાં જે જાણવાની વાત આવે ત્યાં હંમેશા અનુભવ શબ્દ સમજી લેવાનો તો આ નવ તત્વને અગર તો છ પદને અગર તો છ દ્રવ્યોને યથાર્થ જેમ છે તેમ જાણવા તો છ દ્રવ્યોમાં મુખ્ય તો આપણો આત્મા તો આત્માને જીવો જ્ઞાનીઓએ અનુભવ્યો છે અને અનુભવ પછી શાસ્ત્ર દ્વારા જ્ઞાનીઓએ આત્માના સ્વરૂપનું જે વર્ણન કરેલું છે એ વર્ણન એ આ નવ તત્વ છે। નવ તત્વ એટલે કે આત્માનું વર્ણન તો આત્માનું વર્ણન કેવી રીતે કર્યું છે કે આત્મા નિત્ય તત્વ છે આનંદરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને સંસાર અવસ્થાની અંદર એ રાગ દ્વેષ અને મોહનો કરતા છે તો એનું વિસ્તારથી વર્ણન આ નવ તત્વોમાં કરવામાં આવ્યું છે અને એ વર્ણન જે છે એ સમજીને એમાંથી જે છોડવા યોગ્ય છે પાપ છોડવા યોગ્ય છે પુણ્ય છોડવા યોગ્ય છે અને પાપ પુણ્યથી પર એવો જે આત્મભાવ તે માત્ર એક જ ગ્રહણ કરવા યોગ્ય છે. તો અહીંયા એ વાત કરી કે સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ. તો સાચા દેવ અને સાચા ગુરુમાં નવે નવ તત્વો આવી જાય છે. તો ગઈ વખતે આપણે સાચા ગુરુ કોને કહેવા એનું લક્ષણ બતાવ્યું. બધી ઠેકાણે આપણે ત્યાં ભારતના જે કંઈ દર્શનો છે, એની અંદર જો આપણે બરાબર જોઈએ, વિચાર કરીએ તો બધી ઠેકાણે આ વાત કહી છે. જેમ કે ગીતામાં કહ્યું, તો ગીતાની અંદર પેલા જ અધ્યાયની અંદર, બીજા અધ્યાયની અંદર કહ્યું કે સ્થિતપ્રજ્ઞશ્ય કા ભાષા. સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિતપ્રજ્ઞ કહો કે જ્ઞાની કહો. તો જ્ઞાનીનું લક્ષણ શું? તો બીજા શાસ્ત્રોની અંદર પણ ત્યાં લક્ષણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ ગુરુ કેવા હોય, તો કે બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મામાં જેની નિષ્ઠા હોય, એટલે બ્રહ્મામાં જે સ્થિર હોય, પોતાના આત્મામાં સ્થિર હોય, શ્રોત્રિય, કે જે સકળ શાસ્ત્રના પારગામી હોય. તો ઉપનિષદની અંદર આગળ કરીને મુનિસ્મૃત ક્યાંનો શ્લોક છે મને ખબર નથી, હું ભૂલી ગયો છું, પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બે શબ્દ પડેલા છે ત્યાં. તો આપણે ત્યાં પણ એ વાત કરી કે કેવા હોય ગુરુ, તો કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન હોય, જે આત્મામાં સ્થિત હોય. ફક્ત એટલું જ નહીં, પરંતુ સર્વશાસ્ત્રના પારગામી હોય. એટલે કે ભારતના જે બધા દર્શનો છે, બધા દર્શનોનો અભ્યાસ જેને હોય, અવિરોધપણે એવા ગુરુ હોય, અને જીતેન્દ્રિય, જેમને ઇન્દ્રિયનો જય કરી લીધેલો છે, પંચ મહાવ્રત ધારી છે, યમ અને નિયમ જેને ધારણ કરેલા છે, જે આત્મધ્યાનની અંદર પ્રવૃત્ત છે, અને આત્મધ્યાનને મદદરૂપ થાય એવું તપ કરે છે. તો જ્ઞાન, ધ્યાન અને તપ એથી સંયુક્ત અને આત્મજ્ઞાની એવા ગુરુનો જૈન દર્શનમાં સ્વીકાર કરો. આવા ગુરુ એને સાચા ગુરુ કહેવામાં આવ્યા છે. આવા ગુરુની જે શ્રદ્ધા કરે એને સમ્યક દર્શન થાય, એને આત્માનું જ્ઞાન થાય, બીજાને આત્માનું જ્ઞાન થાય નહીં. કેમ કે ગુરુ ખોટો તો બધું ખોટું. ગુરુ પોતે આત્મજ્ઞાની ના હોય તો આત્મજ્ઞાન મુનિ, જ્ઞાની મુનિ, આપણે ત્યાં મુનિનું લક્ષણ જ બતાવ્યું છે ને. કેમ કે નિર્ગ્રંથ ગુરુ હોય ને, આપણે જૈન દર્શન ની અંદર તો નિર્ગ્રંથ કયા છે, એટલે એને ઘરબાર હોય જ નહીં. એને ઘરબાર બૈરા છોકરા હાથે કશું હોય નહીં, એ તો જંગલના જંગલવાસી હોય. ઘરબાર કાંઈ છોકરા છે કાંઈ ના હોય એમને, અને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ન હોય. નગ્ન દિગંબર સંત હોય એને કોઈ પરિગ્રહ ન હોય, અંશ માત્ર પણ પરિગ્રહ ન હોય, અને અંદરથી એમના રાગ દ્વેષ પરીક્ષણ થઈ ગયા હોય, લગભગ અતિ અલ્પ મામૂલી સ્વંજલન કસાય, અતિ અલ્પ રાગ એમને હોય, જેનો મોહ નષ્ટ થઈ ગયો છે, એમને કોઈ પણ પ્રકારનો મોહ હોતો નથી. પછી કોઈ આવીને એને તલવાર મારે તો એને એમ કે તારું કલ્યાણ થાજો, એને પૂછે ને કેમ તલવાર મારી તને, એવું ન પૂછે. તો આવા આપણે તે જરાક વાયુ પ્રકારના પરિસર સહન કર્યું, એટલે કે એમના દ્વારા કોઈનું મન જરા પણ ન દુખે એવી એમની પ્રવૃત્તિ હોય. સત્ય વચન બોલે, એનું વચન હંમેશા સત્ય, અસત્ય બોલે નહીં કોઈ દિવસ, કોઈની હિંસા કરે નહીં, કોઈની ચોરી કરે નહીં, પાસે કોઈ પણ ધન માલ પરિગ્રહ હોય જ નહીં. તો એક જ વખત ખાય દિવસમાં, એક જ વખત પાણી પીએ, પછી બીજી વખત પાણી પીએ નહીં, ખાય પણ નહીં. એક જ વખતે મળ્યું તો, કેમ કે પોતે તો બનાવે નહીં, પોતે તો બનાવે નહીં, અને કોઈ શ્રાવક હોય એને આમંત્રણ આપે, અને એ પણ જો શુદ્ધ આહાર હોય તો લે, અશુદ્ધ આહાર ન લે. શુદ્ધ આહાર હોય તો એવા ગુરુનું આપણે વર્ણન કર્યું. તો કે આવા ગુરુ મળે, ટૂંકમાં આવા ગુરુ મળે તો કામ થાય, બાકી કામ થાય નહીં, બાકી કામ ન થાય. એટલે દેવનું વર્ણન કર્યું, ગુરુનું વર્ણન કર્યું, ધર્મ કેવો એનું વર્ણન કર્યું. તો હવે આગળ વાત કરે છે કે કેવા ગુરુ હોય કે જે પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાની પરાધાનતાથી રહિત છે, આરંભ રહિત છે, એટલે કોઈ પણ પ્રકારનું પાપ હોય નહીં એમને. આરંભ એટલે આ ચૂલો હળગાવે આરંભ ગણવામાં આવે, જૈનમાં તો ચૂલો હળગાવાય નહીં. જૈનના સાધુ ચૂલો ન સળગાવે કોઈ દિવસ, પોતાના માટે રાંધે કરે નહીં, ઓકે રાંધ્યું મળી ગયું તો લઈ લે, બાકી ભૂખારીએ. પરિગ્રહ રહિત અને જ્ઞાન ધ્યાન અને તપરૂપી રત્નોથી સહિત છે, તે સાચા ગુરુ કહેવાય છે. તો બાકી હું આવું ન હોય અને હું જન્મમાં જન્મો છું માટે બાકીના આત્મજ્ઞાન વિનાના સાધુ હોય એને હું ગુરુ માની લઉં તો જૈન દર્શન ના પાડે છે, એ સાચા ગુરુ હોઈ શકે નહીં. પછી જૈન ના હોય, કોઈ ના હોય, આત્મજ્ઞાન હોવું જોઈએ. પહેલામાં પહેલી શરત આ મૂકી છે, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. કુળના ગુરુ છે માટે સાચા જૈન દર્શનને એ માન્ય નથી. હું જૈન છું, આ જૈનના સાધુ આવ્યા છે, પણ આત્મજ્ઞાન નથી તો ગુરુ થવાના લાયક નથી. એમને આત્મજ્ઞાન પ્રગટ કરે તે દિવસથી ગુરુ થાય, એની પહેલા એ ગુરુ થઈ શકે નહીં. કેમ કે છેવટે કોઈ પણ ધર્મની અંદર એક જ કામ કરવાનું છે, અને એ છે કે પોતાના આત્માનું દર્શન કરવાનું છે, આત્માનો અનુભવ કરવાનો છે. અને આત્માનો અનુભવ જેને થાય એ સુખી થઈ શકે, અને એને જ મોક્ષ મળે, બીજા કોઈને મોક્ષ મળતો નથી. બીજા બધાએ સંસારમાં ભટકે છે ચાર ગતિમાં, બાકી બધા જે ચાર ગતિમાં ભટકવું જો છોડવું, એમાંથી છૂટવું હોય તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે, અને એ ઉપાય માત્ર આત્મજ્ઞાની ગુરુ પાસેથી જ મળી શકે, બીજા કોઈ પાસેથી. કેમ કે એ જાણે એ બતાવે આપણને માર્ગ, કે બીજો કોઈ બતાવવાનો છે, બીજો તો કોઈ બતાવી શકે નહીં. તો પછી વેદાંતની અંદર વાત કરો તો આ જ વાત કરી છે કે ભાઈ આત્માનો અનુભવ કરો, આત્મા શું છે સમજો, ભગવાનના દર્શન કરો. તો ભગવાન કયા ભગવાન? અહીંયા બેઠા એ ભગવાનના દર્શન થાય તો હામે ભગવાન કેવા છે એની ખબર પડે. હામે બેઠા એ ભગવાનની મૂર્તિ નમસ્કાર કરીએ ભગવાન કેવા છે એની ખબર પડે નહીં. અહીંયા ભગવાન જે અંદરમાં બેઠા છે, ભગવાન તો બધે છે ને, કે એક ઠેકાણે થોડા છે. તો અહીંયા મૂકી, અહીંના દર્શન મૂકીને હામે દર્શન કરાવવા જઈએ, ભગવાનના દર્શન કોઈ દિવસ થતા નથી. પણ તેમ છતાં સામે ભગવાન હોય ને આપણે દર્શન કરવા જઈએ, શા માટે જઈએ? કે એ જેવા છે એવા આપણે થવું છે માટે, અને એમણે જે કર્યું છે એવું આપણે કરવું છે માટે. માટે આપણે દર્શન તો કરવા જોઈએ, પણ સાચા દર્શન ક્યારે થાય? અહીંયા ભગવાનના દર્શન થાય તો સામે ભગવાનનું મહાત્મ્ય આવે, ને ભગવાનની મહાનતાના દર્શન થાય ત્યાં સુધી ભગવાન ભગવાન વાતો બધી કરવાની, જે ભગવાન તમે આવવા, ભગવાન તમે આવવા, ભગવાનની મહાનતાનો ખ્યાલ આવે નહી. અંતરાત્મ દર્શન વિના ભગવાનની વૃદ્ધિનો, ભગવાનની સમૃદ્ધિનો કોઈને ખ્યાલ આવે. તો આવા ગુરુ મળે કામ થાય, પણ મુશ્કેલી એ છે કે આવા ગુરુ મળવા અત્યંત મુશ્કેલ છે. કોઈ ભાગ્યશાળી હોય તો ક્યાંક કદાચ મળી જાય, ક્યાંક, કેમ કે આંગળીને વધે ઘણા એટલા જ છે જ્યાં ત્યાં આ મળે એમ દેખાતા મળે એમ છે નહીં, અને મળે તો ઓળખવા પાછા મુશ્કેલ, મળે તો ઓળખવા મુશ્કેલ થાય, લાંબો પરિચય કરવો પડે પછી આપણે ઓળખીએ. તો મળવા બહુ મુશ્કેલ, એટલે ધર્મ પામવો બહુ મુશ્કેલ છે. આ કળીકાળ છે ને, કળિયુગ છે, આ પંચમ કાળ કહ્યો કે કળિયુગ, કે બધું એક જ છે. કળિયુગની અંદર જે ઢોંગી ગુરુઓ ગુરુ થઈને પ્રવર્તતા હોય છે, સાચા ગુરુ બળવો મળવા બહુ મુશ્કેલ છે. તો મળવા બહુ મુશ્કેલ પડે. આ તો બધા પોતપોતાની ચલાવી જાય, પોતાનો સંપ્રદાય ચલાવે. એ તો સંપ્રદાય ચલાવવા વાળા ગુરુ અત્યારે ઘણા છે. સંપ્રદાય જેને નથી ચલાવવો એવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. બધાય આ જ વાત છે. સંપ્રદાય અમે કઈ હાજુ, બધે પેલા કે અમે, પેલા સ્વતંત્ર કે અમે ક્યાં, પેલા દિગમ કે અમે ક્યાં, પેલા સ્થાનક કે અમે, એમ સ્વામિનારાયણ કે અમે કઈ હાચો, પેલા કે અમે કઈ હાચો, અમારા જે કે હાચા, બાકી બાકીને બધા ખોટા. તો જ્ઞાની એમ કોઈ દિવસ કે નહી, આત્મજ્ઞાની એમ ન કે બધા ખોટા, બધા કઈક ને કઈક બધામાં છે એમ સાચી વાત કબૂલ કરે. બધા કોઈ ખોટા ના, જ્ઞાની કોઈને ખોટું ન કહે, જેટલું સાચું એટલો સાચાનો સ્વીકાર કરે. એક જ્ઞાની જ્ઞાની કોઈની નિંદા ન કરે, કોઈ ધર્મની નિંદા ન કરે. અમે સાચા બાકી બધા ખોટા એવું જ્ઞાની નક્કી. જ્ઞાની એમ કે સાંભળો, સમજો આ વાત છે, એ છે તો કે ભગવાન છે એમ વાત કરે. જ્ઞાની બધાને ભગવાન જુએ છે, પછી એનો વિરોધ કરે એને ભગવાન જુએ છે. એટલે જ્ઞાનીને કોઈ સંપ્રદાય હોતો નથી. તો આવા મળવા બહુ મુશ્કેલ છે, ને એવા મળે તો જ કામ થાય, ના મળે તો કામ થતું નથી. તો એ લક્ષણો આપણે અહીંયા ગુરુના કઈ હવે વાત કરે છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એના બીજા લક્ષણોની વાત કરે છે કે હવે કહે છે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એમાં ગુણો કેવા હોવા જોઈએ. એક તો એને આત્મદર્શન થયું તો ખરું જ, પણ ઉપરાંત બીજી સીસી વાતો એનામાં આપણે બધાને કેવી રીતે ખબર પડે શું હોય એનામાં, બીજા કેટલા ગુણો હોય, તો એ ગુણોનું હવે વર્ણન કરે છે. કોનું આવરણ ચાલે છે? આત્મજ્ઞાનીનું. આત્મજ્ઞાનીનું આવરણ ચાલે છે. તો 11મી ગાથા છે, ઇદમ એવમ દશમ એવમ તત્વ ના અન્યત્ર ચ અન્યથા ઇતિ અકંપાય સંભોવ સન્માર્ગે અસંશયા રૂચિહિ. હવેનો અર્થ કે છે કે આપ્ત આગમ તપસ્વી સ્વરૂપ તત્વ આ પ્રકારે છે, અન્ય નથી અને અન્ય પ્રકારે નથી. એ રીતે આપ્ત આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં લોખંડના પાણીની તીવ્ર ધાર સમાન નિશ્ચળ રૂચિ જેને છે તે નિશંકિત્વ ગુણ છે. તો પહેલો ગુણ કયો? નિશંક. એને શંકા નથી, કેમ કે અનુભવ થયા પછી એને શંકા નથી. એને થાય કે આ જ સાચા દેવ છે, આ જ સાચા ગુરુ છે, આ જ સાચા શાસ્ત્ર છે, એમાં એને કઈ પણ કોઈ પણ પ્રકારની શંકા થતી નથી અને પોતે આત્મા જ છે અને પોતે દેહ નથી, એ નિશંકતા એને પ્રગટે છે. જ્ઞાની સુતા હોય એ વખતે પણ પોતાના સ્વરૂપને ભૂલતા નથી, એ વખતે પણ પોતાના સ્વરૂપને જ્ઞાની ચૂકતા નથી. તો દેહથી પોતે ભિન્ન છે, દેહ તો માત્ર વસ્ત્ર સમાન જ છે, એ ભાવનો સતત અનુભવ જ્ઞાનીને હોય છે. એટલે અહીં તો શી વાત કરી કે એને દેવગુરુ શાસ્ત્રમાં નિશંકતા છે કે અવાજ હોય, બીજાને માને નહીં, બીજા કોઈ નહીં માને જ નહીં કે આવું જ હોય, બીજું કઈ ના હોય, તો એટલા નિશંક છે, તો એટલા જ નિર્ભય છે. નિશંકતા જ્યાં છે ત્યાં નિર્ભયતા આવે. જેને નિશંકતા થઈ કે હું આત્મા છું, પછી એના દેહ જાય તો હું નરિયત હું, એને કોઈ પણ પ્રકારનો ભય હોતો જ નથી. તો સાત પ્રકારના ભયો કયા છે? એમાં એક પણ ભય જ્ઞાનીને ન હોવો હોય. શું સાત પ્રકારના ભય કયા છે? તેમાં પહેલો ભય છે આલોક ભય. એટલે આ લોકની અંદર આ બધા કુટુંબ આદિ બધા મળ્યા છે અને આ પૈસા બૈસા મળ્યા છે, એ કઈ જતા રહે કરશે તો એવો ભય જ્ઞાનીને હોતો નથી. પરલોક ભય ન હોય એમને, હવે મારું શું થશે, અહીંથી મરીને હું ક્યાં જઈશ, શું થશે, એવો ભય જ્ઞાની હોતો નથી. એ સમજે છે કે મારું સ્વરૂપ તો આત્મતત્વ જ છે, મારા સ્વરૂપનો નાશ કરવાની આ જગતમાં કોઈ સમર્થ નથી. આ જગતની અંદર આત્માનો નાશ કરાય એવો કોઈ તત્વ નથી જે આત્માનો નાશ કરી શકે. તે તો નિર્ભય છે કે મારું તો કઈ બગડી જવાનું નથી, જ્ઞાનીને કઈ બગડી જતું નથી. આ સગા સંબંધી છે જ નહીં, જ્ઞાનીને એમ થઈ જાય છે આ કોઈ મારું છે જ નહીં. એટલે એમને એના વિયોગથી બિલકુલ દુઃખ થતું નથી, સહયોગથી સુખ નથી, વિયોગથી દુઃખ નથી. તો આલોક ભય ન હોય, એને પરલોક ભય ન હોય, એને રોગનો ભય ન હોય કે મને રોગ થશે શું થશે, રોગનો ભય ન હોય. અને રોગ શરીર નથી, આત્માને રોગ હોતો જ નથી, તાવ આત્માને નથી આવતો, એ કેન્સર આત્માને થોડું થાય છે, આત્માને કોઈ કેન્સર તો એને કોઈ રોગ ભય હોતો નથી. અકસ્માત ભય હશે નથી, હા હું થાય કોઈક ચોરાઈ લૂંટી જશે તો આમ થશે તમ થશે શું થશે, એવું અકસ્માત ભય ન હોય. અકસ્માત ઉપર તો કઈક એકાએક અકસ્માત આવે, દુષ્કાળ આવી ગયો, કોઈ એવી કોઈ અનેક પ્રવૃત્તિ હવે અચાનક થઈ જાય, એવો ભય એમને હોતો નથી. કેમ કે આત્મામાંથી કોઈ કાંઈ લઈ શકે એવું છે ને, અરક્ષા ભય એમને હોતો નથી કે કોઈક મારું રક્ષણ નહીં કરે. તો આત્મા સદાય રક્ષાયેલો જ છે, આત્માને કોઈ મારી શકે એવો છે જ નહીં. જગતની અંદર કોઈ તાકાત નથી જે આત્માનો ઘાત કરી શકે, શરીરનો ઘાત કરી શકે, આત્માનો ઘાત કરી શકે એવું કોઈ તાકાત છે તો એને શું બીક લાગે? એ તો આત્મા છે, શરીર તો પોતાનું છે ને, તો નક્કી કરી નાખ્યું જ્ઞાની. તો જ્ઞાનીને અરક્ષા ભય નથી, અગુપ્તી ભય નથી. હવે મારું શું થશે શું નહીં થાય એવો કોઈ ભાવ જ્ઞાનીને હોતો નથી. તો આ એને જ્યાં નિશંકતા છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં તમે જ્ઞાનીને થયું કે હું આત્મા જ છું એમ જ્યાં નક્કી થઈ ગયો, એ સિવાય મારું કઈ નથી એવું નક્કી થઈ જાય સાથે, જે જ વખતે જયારે દેહ મારો નથી તો પછી આ બધા છોકરા બાયડી આ બધા પૈસા ને ઘર ને બહાર ની પોતાને કેવી રીતે માને? હા, એ તો કોઈ પોતાનું માને, આ તો અનુભવ દ્વારા, કે કહેવાની વાત નથી, આ પુસ્તકમાં વાંચીને કહેવાની વાત નથી. જ્ઞાની ને અનુભવ થાય છે કે હું તો નિત્ય પૂર્ણ આત્મ તત્વ છું, ભગવાન સ્વરૂપ છું, ભગવાનને મારામાં કશો ફેર નથી, એક તત્વ છે, એક તત્વ તે હું છું, બીજું કઈ નથી. એવો જેને નિર્ણય થઈ ગયો અને હું સચ્ચિત આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય થઈ ગયો, પોતે આનંદ સ્વરૂપ છે તો જગતના કોઈ પદાર્થમાં એને આનંદ લાગતો નથી, જગતના કોઈ પદાર્થમાંથી તે આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા નથી એવો અનુભવ એમને થઈ ગયો છે. તો આ નિશંકતા એમને અંદરમાં પ્રગટ થઈ ગઈ છે જ્ઞાનીને. આખું જગત ખળભળી ઉઠે, એવો ભયંકર ઉલ્કાપાત થાય, જ્ઞાનીનું અંતર ચડે નહી, જ્ઞાનીના અંતરમાં કઈ શોભ થાય નહી. મેરું ડગે પણ મનડા ન ડગે, મેરું ડગી જાય પણ જ્ઞાનીનું મન ન ડગે, એવા સ્થિત પ્રજ્ઞ, એવા સ્થિત જેની પ્રજ્ઞા થઈ ગઈ છે, જેનું જ્ઞાન અંતરમાં સ્થિર થઈ ગયું છે, એવા જ્ઞાની તો બ્રહ્માંડ ભલે ને ઉપરથી પડે એમ કે છે. આટલી નિશંકતાની વાત છે, ભજન છે. મેરું ડગે પણ મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. હું ભૂલી ગયો એમનું નામ, તો ગંગા સતીનું છે, ગંગા સતીનું એક ભજન છે, ગંગા સતીનું ભજન છે, સરસ છે. મા આ વાત લખીશ, ગંગા સતીનું ભજન છે, મા વાત લખી. મેરું ચડે પણ મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, ખળભળી જાય આખું. તો અજ્ઞાની તો કાળજા થથરી જાય એવો ઉલ્કાપાત થાય, પણ જ્ઞાનીને જરાય કઈ પણ ક્ષોભ થાય નહીં. આવી સહજ જ્ઞાનીની દશા હોય છે. એ વાત અહીંયા કરે છે, નિશંક નિશંક શું કહે છે, તે તત્વ આજ છે, અન્ય નથી, અન્ય પ્રકારે પણ નથી, એવું તલવારના પાણીની તીક્ષ્ણ ધારની જેમ નિશ્ચળ સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યક દર્શનનું પ્રથમ નિશંકિત અંગ છે. જરાય એને સંશય નથી. સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે, અર્થાત સાત ભયથી રહિત હોય છે, કારણ કે તે આત્મતત્વને સ્વાનુભવ ગોચર કરી આત્માને આત્માપણે અને દ્રવ્ય કર્મ નો કર્મને પૌદ્ગલિક પ્રભાવરૂપ તથા ભાવકર્મને આશ્રયરૂપ જાણે છે. પરદ્રવ્યોથી આ જીવને લાભ હાનિ કે સુખ દુઃખ માનતા નથી. વળી એ વાતમાં નિશંક હોય છે કે કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને સુખી દુઃખી કરતું નથી, અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. વળી તે દ્રઢપણે માને છે કે શરીર પુત્રાદી સંયોગી પદાર્થોનો અવશ્ય વિયોગ થાય છે, કોઈ પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ નથી, તેમજ જે સુખ દુઃખનું કારણ પણ નથી, માત્ર ભાવકર્મ આશ્રયભાવ છે, દુઃખ છે, તેનો અભાવ કરવાનો પ્રયત્ન તેને નિરંતર ચાલુ હોય છે. એક સમયમાં પરિપૂર્ણ નિત્ય જ્ઞાયક તત્વના દ્રઢ આશ્રયરૂપ આવી નિશંક માન્યતા વર્તી હોય તેને આલોકનો પરલોકનો મરણનો પણ ભય હોતો નથી, વેદનાનો એટલે રોગનો ભય હોતો નથી, અરક્ષાનો અગુપ્તિનો કે અકસ્માત એ સાત પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો એનો ભય હોતો નથી. વળી એમને એક બીજું છે, એમને નક્કી થઈ ગયું છે કે આ જગતની જે કંઈ બધું થાય છે દરેક જીવને સુખ દુઃખ પોતાના કર્મ પ્રમાણે મળે છે, કોઈ કોઈ આગુ પાછું કરી શકે એમ છે નહીં. જેવા કર્મ કર્યા હશે એવું મળે છે. તો જ્ઞાનીને અંતરમાં એક વાત નક્કી છે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જન્મ મરણ સુખ દુઃખ રોગ દરિદ્ર આદિ થવું સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રમાણે તે પ્રાણીને તે જ દેશમાં તે જ કાળમાં તે જ વિધાનથી નિયમથી થાય છે તેને ઇન્દ્ર જીનેન્દ્ર તીર્થકર દેવ કોઈ પણ અટકાવી શકતા નથી. દરેકે દરેકને જે કઈ પર્યાયો ભગવાને જોઈ છે એ પ્રમાણે દરેકે દરેક જીવની થવાની છે. એટલે કે ભગવાન ભગવાને જે જોયું છે તે શું જોયું, જેવું હોય એવું જોયું હોય ને કે દરેકે દરેક જીવ ને સુખ દુઃખ આદિ પોતાના જે સમયે જે કાળે જે રીતે મળે એ રીતે મળે, એમાં કોઈ બીજું કોઈ આગુ પાછું કરી શકે એવું છે નહી. હવે કર્યા હોય પાપ તો પછી દુઃખી જ થાય, પછી એના દુઃખને કોણ ટાળે? પાપી હોય, પાપ કર્યું હોય અને પછી એને દુઃખ પડે, એ દુઃખને કોણ ટાળે? ભગવાન ટાળે? ભગવાન એવો અન્યાય કરે? અને પુણ્ય કર્યું એને દુઃખી કરે ભગવાન? તો ભગવાન હારા, ભગવાન તો જેવું હોય ન્યાય કરે કે અન્યાય કરે, શું કરે? ભગવાન આગુ પાછું કઈ કરે જ નહીં, જેમ છે તેમ. તો એ વાત નિસંગ છે. એટલે શું કહ્યું કે આ નાની ને એમ થઈ જગતમાં જે કઈ બનવાનું છે તે જે બનવા કાળે જેમ બનવાનું છે તે જ બને છે, એમાં કઈ આગુ પાછું થવાનું નથી. લાખ વાત કરે તો કઈ આગુ પાછું થવાનું નથી. જે કાળે જે ક્ષેત્રમાં જે કઈ બનવાનું છે તે જ બને છે, એમાં કઈ આગુ પાછું થતું નથી. જ્ઞાનીને કોઈ આશ્ચર્ય રહેતું નથી. કોઈ આવે અને કહે કે આને ઘરે ચોરી થઈ, એમાં કોઈ એને જ્ઞાનીને આશ્ચર્ય નથી. તો સમજે છે કે ભાઈ આ ગયા ભાવમાં કઈ પાપ કર્યું છે, થોડી ચોરી થઈ છે, ચોર ગયા ભાવમાં પેલા ચોરની આને ચોરી કરી છે, તો તેને કોઈ આશ્ચર્ય એવું થતું નથી. કોઈને એમ થાય પેલા લોટરી લાગે તો એને કઈ આશ્ચર્ય નથી કે ભાઈ હું અનેક વખત આવ્યું, અનેક વખત ગયું, એમાં કઈ એમાં એને કઈ નરકસુખ થતો નથી. તો જગતમાં જીવન મરણ આ તે તો ચાલ્યા જ કરે છે. હજારો જીવો રોજ મરે છે, હજારો જીવો નવા જન્મે છે. તો જે બધા પોતપોતાના પુણ્ય પ્રમાણે જન્મવું, મરવું, દુઃખી થવું, સુખી થવું, વિયોગ થવો, સહયોગ થવો થાય છે. મારા ઘરે દીકરો આવ્યો, આપણે દીકરો આવ્યો હું છે, પણ એની અંદર કઈ ઉપરથી કઈ શું એવું કઈ નવીનતા થઈ ગઈ છે કે દીકરો આવ્યો છે? હવે તારો લેણું છે લઈને જશે, તારું લેણું લેવા આવ્યો છે, દીકરો થઈને લેણું લેવા આવ્યો છે, તું શું કરવા આવ્યો છે? તો જ્ઞાની ને દીકરો આવે કઈ આશ્ચર્ય નથી લાગતો. હા બધા એકબીજાના બધા એમને કોઈ આશ્ચર્ય નથી થતું. અમારા દાદા ભગવાન એક પુસ્તક હતું, વાત કરતા કે અમારે ત્યાં દીકરો આવ્યો, તો કે ભલે આવ્યો, પછી મરી ગયો, તો કે તે એમને ફૂલની માળા ચડાવીને મહેમાન આવ્યા હતા, તે મહેમાન ગયા, આવ્યા ત્યારે ફૂલની માળા ચડાવીને ગયા, ત્યારે ફૂલની માળા ચડાવી એ મહેમાન હતા, આવ્યા હતા, ગયા. તો આ બધી વાતો જ્ઞાનીની વાત છે. શું એને કઈ કોઈ પણ પ્રકારનું કઈ થતું નથી, એમને સમજે છે. છોકરો આવ્યો છે, લેણું લેવા આવ્યો છે, દીકરો આવ્યો, ઘણી વખત દીકરો હોય લોકો બહુ રાજી થાય, પણ મેં તો કેટલા કેસે જોયા છે. મારે ખાસ એક સગા હતા, મારે છ દીકરી પછી સાતમો દીકરો આવ્યો. આપણે તેવું બને ઘણા હવે એ છોકરો બહુ ધામધૂમથી એને પરણાવ્યો, પરણ્યા પછી એક વર્ષ પછી મરી ગયો. હવે કેટલે એ બિચારા દવા કરે, દોને પાર ને એટલા પૈસા ખર્ચ્યા, પણ એ બચ્યો ને એને ઉલટી આ વહુને ગળામાં નાખતો ગયો. હવે આપણામાં તો ભાઈ કોઈ બીજું કરે નહીં, આપણા વાણી ભ્રમણ થાય બીજું કઈ, એટલે આ દીકરો આવી હું કરતો ગયો, એક હોરગાડતો ગયો ઉલટું બિચારો, એનું લેણું ચૂકીને જતો રહ્યો બિચારો 22 વર્ષનો. મારે આ બાબુ આપણે પોપટવાલજી ખરે ને આપણા, એનો દીકરો બાબુ અમે સાથે, મારાથી 2-3 વર્ષ નાનો બિચારો, 22 વર્ષે ગુજરી ગયો, 22 વર્ષ ટાઈફોઈડ થી ગુજરી ગયો. શું કરે? તો મા બાપ બીજા દુઃખી કરી ગયો, અને એકનો એક દીકરો હોય એટલે લોકો બહુ ધ્યાન રાખ્યો. ઓહો, એક છોકરો હોય તો અડધા અડધા થઈ જાય, કાંઈ કે નથી થયું નહીં તો ઊંચા નીચા ઊંચા નીચા દુઃખી 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 પાર વિના દુઃખી થઈ જાય. શું એક છોકરું હોય ને એને એક છોકરું હમણાં હાજુ બાજુ વધારે થાય એવો નિયમ છે. એમાં દીકરો હોય તો ખાસ દીકરીઓ થોડી ઓછી થાય. એ તો આ બધી વાતો એવી છે સંસારની માયા છે. પેલો બિચારો લેણું લેવા આવેલો હોય છે તો લેણું ચૂકવી જાઓ લેણું ચૂકવી જાઓ. અમારે એક ભાઈ છે તેનો દીકરો છે તો એને દીકરા ઉપર જરાક વધારે મોહ છે. તો પેલો દીકરો કે તમે મારી ચિંતા કરો માં હું મારી જાતે કમાઈ ખાઈશ તમે હું મારી ચિંતા કરો છો. પેલો કે તો પેલો એની ચિંતા કર્યા જ કરે કર્યા જ કરે એને માટે પેઢી ખોલીને આ કર્યું તે કર્યું આ કર્યું તે કર્યું બસ. પેલો કે મારે જરૂર નથી. પેલો આવું બધું છે તો આ તો બધા સંબંધો છે લેણા દેણીના છે. સંબંધો લેણા દેણીના પૂરા થશે એટલે બધા પોતપોતાને રસ્તે પડી જશે. એટલે જ્ઞાનીને આ વાતનું કઈ અરક્ષક હોતો નથી. અને હોય તો પછી જ્ઞાની ને અજ્ઞાનીમાં કોઈ ફરક રહેતો નથી. એટલે કૃપણ દ્વેક ઠેકાણ લખે છે જ્ઞાનીને કોઈ લાખ રૂપિયા આપે તો એને હરખ થાય નહીં, કોઈ લઈ જાય તો એને શોખ થાય નહીં. રમણ મહર્ષિના આશ્રમની અંદર ચોરો આવેલા, રમણ મહર્ષિ બેઠા હતા, એક બેન એમના સેવામાં હતા અને બીજા થોડાક આશ્રમના ભાઈઓ હતા. તે રમણ મહર્ષિની વાત કરી કે ભાઈ એનું કામ એનું કરવા, એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરો. એટલે કે લઈ ગયા લઈ ગયા કે એના મનમાં કઈ એનું રૂવાળું ફરકું નહીં. માયરા એ ચોરાઈ ને પેલી બાઈ ની મારી હતી માયરા હતા તો કઈ એમને એવું કશું હોતું નથી. એ સમજે છે કે દરેકે નું સંયોગ વિયોગ સુખ દુઃખ આદિ જે કઈ નક્કી છે એ પ્રમાણે જ થાય છે. એમાં કઈ આગુ પાછું કરવા કોઈ સમર્થન નથી. એવો જ્ઞાની ને નિર્ણય થઈ ગયો હોય છે. જ્ઞાની હોય ને છોકરાને ભણાવે ને છોકરો ન ભણે કે નહીં ભણવાનું નહીં ભણો એની કઈ બહુ ઉપાધિ ન કરે સમજે કે ભણવા કરવાનો છે નહીં. અને પેલો અજ્ઞાની હોય તેને એને બીજાને ચિંતા ચિંતા થઈ પડે. પેલો તો સમજતા હોય બધું જ્ઞાન ઘણું હોય ને બધી વાત સમજે. તો જગતના કોઈ પદાર્થનો કઈ નહી કઈ એ કોઈ બચીને આવી વાતો હવે તો અમને ઘણી કરી છે. અને એમના જીવનની અંદર એ પ્રસંગો એવો બને ને આપણે છે. તો જ્ઞાનીની એક વાતનો નિર્ણય થઈ ગયો હોય છે કે આ જગતની અંદર કોઈ પણ જીવો જગતના બધા જીવો ને સુખ કે દુઃખ એ પોતાને જે પ્રમાણે પોતે કર્મ બાંધેલા છે એ પ્રમાણે જ થાય. એટલે જ્ઞાનીને જગતમાં જે કંઈ બને છે એમાં કંઈ આશ્ચર્ય થતું નથી. કોઈ પણ પ્રકારનું વાંચે કેમ કે તો નક્કી છે જગત આખું વ્યવસ્થિત ચાલી રહ્યું છે એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ છે નહીં. એટલું બધું વ્યવસ્થિત જગત છે તો જ્ઞાની જગતને વ્યવસ્થિત જ માને, જરાય અવ્યવસ્થિત માનતા હોતા નથી. એક વખત હું બેઠો હતો દાસન દોસ્ત મહારાજ પાસે હતા બેઠો હતો તો એ વખતે ગુજરાતની અંદર તોફાન ચાલતું હતું મહાગુજરાત નું. એક અમારા ગામનું બાજુના ગામનો એક છોકરાનો બિચારાને ગોળીથી મરી ગયો. તો ભૂલે છે કે કોઈ પૂછ્યું કે આ ગોળીથી મરી ગયો કે એમાં કે આ એમ કે નીકળે કોઈ ભગવાનની ઈચ્છા જે થાય એ બરાબર, ભગવાનની ઈચ્છા જે થાય એ બરાબર, જે થાય છે બરાબર થાય એમ બે કે તો કોઈ કે પૂછ્યું તો કે આને ગોળી લાગી બરાબર કે હા એ બરાબર કે બીજા બધા ગળે કેમ ઉતરે બરાબર પણ કે આને ગોળી લાગીને તમે કહો છો કે ભગવાન પણ ભગવાને શું કરે બિચારા. હવે એનું એ વખત મૃત્યુ હતું તેને ગોળીથી મૃત્યુ થાય. મૃત્યુ હોય તો કાંઈક કોકને દર્દ આવે, કોકને ગોળી લાગે, કોકને એક્સિડન્ટ થાય, કોકને હાડ ફેલ, કાંઈક થવું તો જોઈએ ને, કઈક બાહ્ય દેખાય એવું કારણ તો થવું જોઈએ ને. તો થાય તો લોકોને બધા જરાક ઉશ્કેરાઈ ગયા એમ કે આવું એમ કે ગોળી મારી નાખીએ બરાબર. પણ એવું જ છે આ બધી વાતો એવી જ છે, પણ હવે જીવને કરી શકે નહી કાંઈ, પણ જગતમાં આઘું પાછું કરવા સિવાય એને બીજું કઈ હુસતું જ નથી, થાય નહી કાંઈ પોતાથી, છતાં એને કરવા સિવાય કઈ હુસતું જ નથી, કરી શકતો નથી, પણ એની બુદ્ધિ કરવામાં જ રહી હંમેશા. તો એમ કે છે કે કાંઈ બીજું બની શકે એમ છે નહી, તારા શરીરનું તું કરી શકતો નથી, બીજાની ક્યાં વાત છે, તારા શરીરનું કાંઈ કરી શકતો નથી. આપણે ઈચ્છતા નથી તો ઘર પણ આવ્યા વિના રહેવાનું નથી, આપણે ઈચ્છતા નથી તો રોગ આવ્યા તો રોગ આવે છે, કોઈ રોગ ઈચ્છે છે કોઈ હોસ્પિટલ જવાનું ઈચ્છે છે, આપણે ઈચ્છીએ એવું કઈ આપણાથી બનતું નથી, તો બધું થવાનું જગત જે પ્રમાણે, આપણે જેવું પાપ પુણ્ય જે પ્રમાણે કર્યા જે પ્રમાણે બધા સંયોગો મળવાના જ છે, સંયોગો વિયોગ મળવાના જ છે. તો જ્ઞાનીઓને આ વાત દ્રઢ થઈ ગઈ હોય અંતરની અંદર, એટલે જગતનું કંઈ પણ એને જગતમાં કંઈ આશ્ચર્ય લાગે નહીં. મોટી લડાઈ થઈ તો જ્ઞાનીને કંઈ આશ્ચર્ય હોતું નથી, કે જગતનું સ્વરૂપ જ રાગદ્વેષ છે. રાગદ્વેષ એટલે જગત, જગત બીજું શું, રાગદ્વેષ ઉપર જ જગતની રચના થયેલી છે. એટલે આ જગતમાં પ્રતિપળે રાગદ્વેષ જ આપણે જોવા મળે, બીજું શું મળે. તો તીવ્ર રાગદ્વેષ એટલે લડાઈ, દુનિયામાં કોઈ દિવસ લડાઈ બંધ થઈ નથી, કોઈ દિવસ જગતમાં લડાઈ બંધ થવાની નથી. કેવી રીતે બને, પણ ઘરના પાંચ માણસ હોય, પાંચ માણસની અંદર બધાના વિચારો જુદા જુદા, એનો મેળ પડે નહીં, પણ બધાનો મેળ કેવી રીતે પડે. ખાવાનું પૂછે કે શું બનાવશું, તો પાંચેના અભિપ્રાય જુદા જુદા હોય, બધા જુદા જુદા. એનો અર્થ શું થયો, કે બધા પોતપોતાની પ્રકૃતિને લઈને આવેલા છે, રાગદ્વેષ લઈને આવેલા છે, અને રાગદ્વેષ બધાના પરિણામો હોય છે જગતની અંદર, રહેવાનું રહેવાનું રહેવાનું. તો જ્ઞાની આ બધા નિર્ણય કરી નાખેલા હોય છે, એટલે જગતમાં કંઈ પણ બને તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. તો દાદા ભગવાન કોકને પૈસા આપેલા, એમને લખેલો, પછી પેલો પૈસા ના આપ્યા, પેલા તો ના આપે તો કઈ નહીં કે, પણ એમ નથી કે હું એની પાસે માગવા જઈ, એના મનમાં કઈ હોય જ નહીં. કોઈ વસ્તુ કેમ કે જુએ છે કે આવું જવું, આ તો બધા સંયોગો છે, તો આવવા જવા તો પોતાના પુણ્યકર્મ ના આધારે આવે છે, ને પૂરું થશે એટલે બધું પૂરું થઈ જશે. તો એ વાત અહીંયા કરે છે કે જ્ઞાનીને આ વાત નિર્ણિત થઈ ગઈ છે. એ વાત અહીંયા કહી એને કોઈ પણ પ્રકારની નિશંક, પોતે નિશંક થઈ ગયા છે જ્ઞાની, એને કોઈ પણ પ્રકારની શંકા નથી. તેની શંકા પોતાને નથી, જ્ઞાનીને નથી, કે પોતે આત્મા છે અને પોતે દેહ નથી, જ્ઞાની નક્કી થઈ ગયું છે. એટલે દેહ જાય તો પણ જ્ઞાનીને કઈ ચિંતા થતી નથી, તો દેહ તો દેહના સંબંધો જાય, એને શું પછી જ્ઞાનીની ચિંતા થાય, એ તો બધું આવે જાય થયા જ કરે. આપણે રોજે રોજ આ વાતો જોઈએ છીએ, પણ છતાં એનો આપણે કોઈ વિચાર કર્યો હતો નથી. એટલે જે કઈ આપણા ઘરમાં નવીન થાય એમ જ આપણે બધું આશ્ચર્ય, જો સારું થયું તો ઘણો બહુ સારું થયું, ને કઈ ઊંધું થયું તો ઘણું દુઃખ થયું. તો જ્ઞાનીની બાબતમાં બહુ નિર્ણિત હોય છે કે ભાઈ આ એમ જ થવાનું હતું, એમાં કઈ એમને કોઈ પણ પ્રકારની શંકા હોતી નથી. કેમ આમ થયું, જગતમાં કોઈ પણ વસ્તુ જે કઈ બને છે એની પાછળ કારણ હોય જ છે, અને એ કારણ છે તમારા દરેક જીવના પોતાના કર્મ. હવે એક ઊંચો, એક રૂપાળો, એક કાળો, હવે એક ઘર હોય એમાં ત્રણ છોકરા, તેના મોઢા જુદા, તેના રંગે જુદા, સરખા થાય નહીં, ના બને, બને જ નહીં. બધા જુદા જુદા, બધાને કર્મ જુદા જુદા લઈને આવે. આ તો સંબંધ છો તે આવી ગયા. આપણે એમ થાય કે એક મા બાપ ના છોકરા, એક એક છોકરો હોશિયાર હોય, એક ઢ હોય, આપણે જ જોતા. એક છોકરો બહુ હોશિયાર હોય, એક છોકરો બહુ ક્રોધી હોય, એક છોકરો બહુ શાંત હોય. એક જ ઘરમાં બધા છોકરાને જુઓ, બધા છોકરા હરખું ખવડાવે. મા બાપ જુદું જુદું ખવડાવતા હશે. બધા એક જ નિશાળમાં ભણતા હોય, એક જ જાતનો ખોરાક ખાતા હોય, અને એક જ રૂમમાં ઊંઘતા હોય. પણ બધાને વિચારો જુદા જુદા, બધા જુદા. કેમ આમ? બધું નિયમિત છે જગતમાં, તો જ્ઞાની ના બધું નિર્ણય થઈ ગયો હોય છે. એટલે એમને જગતમાં કંઈ પણ બને એનું કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય જ્ઞાનીને હોતું નથી. જે બનવા કાળે જે બનવાનું છે તે જ બને છે, અને નિયમિતબદ્ધ એનો હોય જ છે. એટલે મા બાપનું સિલેક્શન કર્યું કોઈ કરે છે, મા બાપ મારે તો આ માને પેટે જન્મવું છે, બીજી માને પેટે નથી જન્મવું, એવું કઈ નક્કી કર્યું કોઈ? એ તો જે માટે પેટે જન્મવાનું છે એ માને પેટે જ જન્મવાનું છે. બીજું કઈ આગુ પાછું થઈ શકે એવું નથી. એકબીજાના સંબંધો માટે એકબીજા બધા ભેળા થાય છે, અને પછી જુદા પડી જાય છે. દરેક પોતપોતાના કર્મ અનુસાર બધા જતા રહે છે. તો એ વાત અહીંયા આ રીતે મૂકવામાં આવી છે.
હવે કૃપાળુ દેવનું પદ ગાઈએ.
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળ માં, ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તે છે. ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ નો. ગ્રહ અરૂપી રૂપીને એ અચરજ નિવાત જીવ બંધન જાણે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહ ચેતન સંયોગ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા દેહનો ભાગે જીન ભગવંત દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તે અનુભવથી તે સિદ્ધ છે ભાખે જીનવરે નો નાશ નહીં નહીં દેહ નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જો પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ તેને
સુખધામ અનંત.